નિષ્ક્રિય બની જાય છે ત્યાં કોઈ વિકલ્પ ઉઠતો નથી તેવી નિર્વિકલ્પ અનુભૂતિ હોય છે.
સમજવા કોશિશ કરજો એ અનુભૂતિ કોની? તો આત્મા તત્વની. હું આત્મદ્રવ્ય, આખું આત્મદ્રવ્ય, સળંગ, અખંડ અને પરિપૂર્ણ એને અનુભવમાં આવે. જેમ હાથમાં આંબળું લીધું તો આંબળું પૂરેપૂરું તમને દેખાય તેમ ચૈતન્ય દ્રવ્યનું દર્શન અનુભૂતિ એ કાળમાં થાય. આનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન ભાષામાં નહીં કહેવાય, ક્રિયાથી બતાવાતું નથી, પરંતુ જેને અનુભૂતિ થાય છે તેના માટે અનુભૂતિ પ્રમાણે છે. ત્યાં શાસ્ત્રનો આધાર નથી, વિચારનો કે વિકલ્પનો પણ આધાર નથી, માત્ર નિરપેક્ષ શુદ્ધ ચૈતન્ય તત્વની અનુભૂતિ. આવી સમકિતની પ્રાપ્તિ થયા પછી વચમાં કોઈ વિક્ષેપ ન આવે તો આ તો શાસ્ત્રીય પરિભાષામાં તે હોમી ન નાખે અને પ્રચંડ પુરુષાર્થ તેનો ચાલુ રહે તો તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ ક્યારે મળશે તે પૂછવાની જરૂર નથી. તું શું કરવા તૈયાર છે તે વાત કર. મોક્ષમાં વિલંબ નથી, પણ તારા પુરુષાર્થમાં વિલંબ છે. સમ્યક દર્શન થાય તે ભવમાં મોક્ષ મળે, તે ભવમાં ન થાય તો ત્રણ ભવમાં થાય, અને જો તે ન થયો તો વધારેમાં વધારે 15 ભાવમાં મોક્ષ થાય. છેલ્લે એમ પણ કહ્યું કે જો કોઈ સમકિત હોમી નાખે તો ફરી પ્રાપ્ત કરવું પડે.
સમ્યક દર્શન એમ કહે છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તનથી વધારે કાળ હું તને સંસારમાં રહેવા દઈશ નહીં, માટે મારો હાથ પકડતા પહેલા વિચાર કરજે. સંસારમાં હું તને વધુ રહેવા દઈશ નહીં. સમ્યક દર્શન થતાં અંદરમાં અસાધારણ ઘટના ઘટે છે. જો સાથે તીવ્ર સંગેર હોય, સંવેગ હોય, તો એ ભાવમાં એ જીવ મોક્ષ પ્રાપ્ત કરે. દ્રઢ પ્રહારી મુનિ ભગવાનને કહે છે કે મેં ઘણા પાપો કર્યા છે અને મારે આ જન્મમાં જ બધા પાપોથી મુક્ત થવું છે. તો તેઓએ કહ્યું કે મુક્ત થઈ શકાય તારે કિંમત ચૂકવવી પડશે અને પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. તેને કહ્યું કે આપની આજ્ઞા હોય તેમ કરીશ. તેઓએ કહ્યું કે એક કામ કર, જ્યાં જ્યાં તું ચોરી કરીને આવ્યો છે, જ્યાં જ્યાં લોકોને પરેશાન કર્યા છે, જ્યાં જ્યાં લોકોને હેરાન કર્યા છે, જ્યાં જ્યાં હિંસા કરી છે, જ્યાં જ્યાં ધાડ પાડી છે, ત્યાં ત્યાં ગામના દરવાજે તું જા અને કાયોસર ધ્યાનમાં તું રહે. પછી જે બનાવ બને તેને તું જોયા કર. આ ઘટના બને ત્યારે તારા મનમાં સહેજ પણ આવેશ ન આવે, ઉત્તેજના ન થાય, જરા પણ દ્વેષ ન થાય અને ક્રોધની ચિંગારી પણ તારામાં ન આવવી જોઈએ. તું ધ્યાનમાં હોઈશ, તું કાયોસરમાં હોઈશ અને જોનારા એમ કહેશે કે આ અમારા ઘરમાં આવ્યો હતો, ચોરી કરી હતી, બાળકનું ખૂન કર્યું હતું, મારો એને એકાદ પથ્થર ઉપાડી મારશે પણ ખરા, ગુસ્સે પણ થશે અને ગમે તેમ બોલશે, પણ તે વખતે તને એમ થવું જોઈએ કે આ લોકો મારા કર્મો ખપાવવાની પ્રક્રિયામાં બહુ મોટી મદદ કરે છે. આમના જેવા બીજા કોઈ મિત્રો નથી.
આપણે કહીએ છીએ કે બોલો સાહેબ, આથી કઈ ઉપદેશ કહેવાય? રડપારી આ પથ્થર તની પ્રતિક્રિયા રૂપે મળે છે. આ પથ્થર મારનાર તારો દુશ્મન નથી પણ મિત્ર છે તેમ માનજે, તારો સાથી છે તેમ માનજે, અને તારે જે કર્મો ખપાવવાના છે એ કર્મો ખપાવવામાં સહાયક છે એમ તારી ધીરજ રહે તો તને આ જન્મમાં મોક્ષ મળશે. નગરના 4 દરવાજા છે, 1.5 મહિનો 1 દરવાજે ઊભા રહેવાનું થયું, એમ 6 મહિને 4 દરવાજા પૂરા થયા. તપ ઊભા ઊભા કાવચક અને તે વખતે આવનાર અને જનાર ગાળો આપે. કોઈ લાકડી કે પથ્થર મારે, કોઈ તેના વાળ ખેંચે, કોઈ હલાવે અને કહે છે કેમ હવે ડાપરનો દરિયો બન્યો, સાધુ થયો, લેતો જા એમ કહી મારે ત્યારે હૃદયમાં ક્રોધના તરંગો ન આવે. સાંભળજો આ માનસિક ભૂમિકા કેવી હશે. આવો તરંગ કે ક્રોધ ન ઉઠે પણ સકારાત્મક રીતે થાય કે આ માણસ કર્મ ખપાવવામાં સહાયભૂત બને છે. આના જેવો મારા માટે બીજો કોઈ હિતકારી નથી, મારું ભલું કરનાર બીજો કોઈ નથી. આવું વિચારી શકાય? આ ગાનપણ કે ખેલછા નથી, આવું થઈ શકે ખરું? આવી સલાહ આપના સોરાબજી વકીલ નહીં પણ મુનિ ભગવંત હતા. તેમણે એમ કહ્યું કે આ તારા નિબળ કર્મ છે, તારે ફેસલો કરવો છે. આવા બે ત્રણ દિવસ થાય પણ મહિનાઓ સુધી અને દરેક દરવાજે આવી ત્રણ શરતો સાથે ઉગ્ર તપ, ધ્યાન, કાયોસ્થ અને ઊભા ઊભા હસ્તે મોઢે પરિશ્રમ સહન કરવાના, ઉપરથી ધન્યવાદ આપવાના કે તમે મારા મિત્રો છો. આખા નગરમાં દ્રઢપારીએ કાળો કેર વર્તાવેલો, ઓસામાં બિન લાદેન કરતાં પણ વધારે કેર વર્તાવેલો. શાસ્ત્રોમાં વર્ણન છે કે 6 મહિનામાં 1000 માણસો તેને અલગ અલગ રીતે પરેશાન કરેલો, પરંતુ નવાઈ વાત એ છે કે એક પણ ક્ષણ માટે તેનામાં ક્રોધના તરંગો ઊભા થયા ન હતા. 6 મહિનામાં બધા કર્મોનો નિકાલ કર્યો. હવે કર્મ જબરા અને બળવાન છે તેમ નહીં કહેવાય, અને અમે શું કરીએ તો કર્મ હટે તેમ પણ પૂછવાનું રહેતું નથી. જેટલું તમારું જોર અને જેટલો તમારો સમય અને જેટલી તમારી તીવ્રતા, એ તીવ્રતા પ્રમાણે કામ થશે.
બસ. શેની વિચારણા ચાલે છે? સંવેગની. સાધનાની શરૂઆત ક્યાંથી થાય? સંવેગથી થાય. આ બહુ સૂત્ર ધ્યાનમાં લેવાનું છે. 9 તત્વની અંદર જે કહ્યું કે સમગ્ર વિતરાગ દર્શનનો સાર છે, એ 9 તત્વની અંદર જીવ અને અજીવની વાત છે, અને જીવને અજીવનો સંયોગ એ મુખ્ય કારણ પરિભ્રમણનું છે. એ સંયોગ અનાદિનો છે. જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત. કોઈ કોઈને કરતા તેનો વાંકે. આ સંયોગ અનાદિનો છે. સંયોગ બાબતની અંદર બહુ ચર્ચામાં પડવું નહીં, એનાથી કોઈ સમાધાન મળશે નહીં. કારણ કે જે સર્વજ્ઞ કેવડી ભગવાન છે, એમણે એમના દેશનામાં ભાખ્યું છે કે આ સંયોગ અનાદિ છે. તો હવે આપણે છદ્મસ્ત અવસ્થાની અંદર એની ચર્ચા કરવાની આવશ્યકતા. જીવ અને અજીવ એનો સંયોગ અનાદિનો છે. એ સંયોગને કહેવાય છે આશરો. જે પરિબળો જીવને અજીવ સાથેનો સંયોગ કરાવે છે એ પરિબળો આશરો છે. એ પરિબળો શુભ પણ હોય અને અશુભ પણ હોય. જો અશુભ હોય તો પાપ રૂપે પરિણમે, શુભ હોય તો પુણ્ય રૂપે પરિણમે. પણ પરિણામ શું થાય? બંધ બેસે છે વાત. એ પરિબળો શુભ રૂપે હોય તો પણ ભલે, અશુભ રૂપે હોય તો પણ ભલે, પણ પરિણામ એક જ છે. પરિણમન બે છે, શુભ અને અશુભ. પરિણામ એક જ છે. તો જીવના શુભ પરિણામ કે અશુભ પરિણામ, કોઈ પણ પરિણામ હોય, એ પરિણામનું પરિણામ જે આવે છે તે બંધનું છે. વાત થોડી ન બેસે, વિચિત્ર પણ લાગે, પણ કૃપાળુદેવે કહ્યું કે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. આ જીવે શુભ અને અશુભ, શુભ અને અશુભ એવા ભાવમાં કેટલો સમય વિતાવ્યો છે? અનંતો કાળ. એ કાળ આશ્રવમાં જ ગયો છે. સાધનાની શરૂઆત કરવી હશે તો તેનો પ્રારંભ ક્યાંથી થશે? આશ્રવથી કે સંવર્થી? પ્રતિભાબેન સંવર્થ. આશ્રવને રોકવાની, આશ્રવને રોકવાની. સંવર એટલે શું? આશ્રવ છે એ તો આવાગમન છે, જે જીવને બંધ કરે એવા પરિણામો એનું આવાગમન છે, એવા ભાવનું આવાગમન છે. અને જીવ એ ભાવને ગ્રહણ કરે છે, એ આશ્રવનું સ્વરૂપ છે. કે જે ભાવોને ગ્રહણ કરવાથી જીવને બંધ પડે છે. આ પ્રક્રિયા અનાદિથી ચાલે છે. જીવનું પરિભ્રમણનું આ કારણ એની આશ્રવની આ પ્રક્રિયા છે. સૂક્ષ્મ રીતે જ્ઞાનીઓ કહે છે કે હવે એ પ્રક્રિયાને અટકાવી શકાય. આશ્રવની પ્રક્રિયા એ અનાદિની છે પણ અનંત નથી. ઘણી વાર આપણી સમજમાં બરોબર વાત બેસે નહીં, તો જે અનાદિ છે એને જ આપણે અનંત માની લઈએ. અનાદિ છે એટલે અનંત છે. જૈન દર્શન બહુ સૂક્ષ્મતાથી આપણને સમજાવે છે કે જે અનાદિ છે એ અનંત છે એવો નિયમ નથી. ચાર ભાંગા છે, ચાર ભાંગા એ તત્વજ્ઞાનની વાત આવે છે. કયા કયા ભાંગા? અનાદિ અનંત એટલે એટલે જેની કોઈ આદિ નથી એમ તેનો અંત પણ નથી. અનાદિ અનંત આ પહેલો ભાંગો, કે જેની આદિ પણ નથી અંત પણ નથી. બીજો ભાંગો, બીજો તો કયો, જે હોય તે. સાદી શાંત એટલે શરૂઆત થાય છે અને અંત પણ આવી શકે છે. કોઈની બહુ સરસ મજાની ધર્મની શરૂઆત થાય તો વચ્ચે જ અંત આવી જાય, અટકી જાય, અંત આવે. ત્રીજો ભાંગો, સાદી અનંત એટલે શરૂઆત થાય પણ એનો અંત ન થાય. કયો ભાંગો? આ જે આવે સમ્યક દર્શન એ શરૂઆત થાય છે, સંકેતની શરૂઆત થાય છે, પછી અંત નથી આવતો. એ મોક્ષ જ લઈ જાય છે. અહીંયા વાત આવી ને સમ્યક દર્શને શું કીધું કે મને લેવો હોય તો તું વિચાર કરજે, મારી સાધના કરે ત્યારે તું વિચાર કરજે કે એકવાર જો તારામાં સંકેતનો પ્રારંભ થઈ ગયો તો પછી અંત નહીં આવે. વમી જવું એ વાત જુદી છે, પણ ત્યાં પણ શાસ્ત્રકાર કહે છે કે ગમે તેવી સ્થિતિ થાય તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તનથી આગળ સંસારમાં પરિભ્રમણ કરવાની છૂટ નથી, તને પાછું મોક્ષે જવું જ પડશે. અનંત છે ભાંગો. અને ચોથો છે ચાર છે, હવે વધારે ક્યાં હતા? અનાદિ અનંત અને અનાદિ શાંત એમ લઈ લ્યો તો પછી પતી જાય. પછી સાદી અનંત અને સાદી શાંત, સાદી શાંત સ્વરૂપ પણ થાય અને અંત પણ આવી જાય. એટલે આવા આ તત્વજ્ઞાનની જ્ઞાનીઓએ યુક્તિ આપી છે. આગમની તત્વજ્ઞાનની વસ્તુ સમજવી જરા કઠિન છે. એટલે કહ્યું જૈન દર્શનમાં કોઈ પણ તત્વને સાક્ષાત્કાર કરવો હોય, તત્વને સમજવું હોય એની રીત છે, રીત યુક્તિ છે. ગીતાર્થ જ્ઞાની ભગવંતો પરમેશ્વરના પરમાત્માના સર્વજ્ઞના કેવડીના બોધના તત્વજ્ઞાનની ગહનતાને સમજવા માટે યુક્તિ આપે છે. હવે કહે છે કે તત્વજ્ઞાનને સમજવું હોય તો ત્રણ રીત છે. પહેલી રીત તો કે આગમ, આગમ આપ્ત પુરુષની વાણી. આગમ એટલે આપ્ત પુરુષની વાણી, આપ્ત એટલે જેને પ્રાપ્ત છે અને આપતા વિશ્વાસ કરવા યોગ્ય છે, જેના વિશ્વાસે મોક્ષ માર્ગની યાત્રા થઈ શકે. કૃપાળુ દેવે લખ્યું છે ને, જેના વિશ્વાસે પરમાર્થ માર્ગે આગળ વધી શકે. પ્રાપ્ત ઘણાને હોય પણ લુચ્ચો હોય, સાલો પ્રાપ્ત હોય, બધું જ જાણતો હોય ને, સાચું જાણતો હોય પણ લુચ્ચો હોય, સ્વાર્થી હોય, અમુક વસ્તુ કીએ, અમુક અવળી કીએ, અમુક ખોટી કીએ, આપણને કંઈક જાણે છે તો આપણને તો ઊંધે રસ્તે ચડાવી દે, કારણ કે વિતરાગ નથી, જ્ઞાની છે. અહીંયા કહ્યું છે કે પહેલાં એને વિતરાગતા આવે પછી જ જ્ઞાની થાય, એને સર્વજ્ઞ કહેવાય. જ્ઞાની થયો અને વિતરાગી નથી તો શુદ્ધ જ્ઞાન નથી. એમાં રાગ દ્વેષ કશાય યુક્ત છે તો આપણે કે એવું જ્ઞાન થાય તો એવું જ્ઞાન થાય. પરંતુ કેવળ જ્ઞાન કોને કહે કે જેમાં છદ્મસ્તપણું નીકળી જાય, છદ્મો એટલે દોષ, એક પણ દોષ ન હોય, જીવનો એક પણ દોષ ન હોય, એવું જે જ્ઞાન, નિર્મળ જ્ઞાન, વિશુદ્ધ જ્ઞાન, નિરાવરણ જ્ઞાન, એને કેવળ જ્ઞાન કહેવાય. એ ક્યારે થાય તો કે એ તો વિતરાગ થયા વિના ન થાય. વિતરાગતા એની પૂર્વ શરત છે. વિતરાગતા હોય તો જ એ કેવળ જ્ઞાન થાય. કૃપાળુ દેવે 506ના પત્રમાં કહ્યું છે કે મોહનિયના ક્ષયાંતરે જ કેવળ જ્ઞાન પ્રગટે. મોહનિયનો ક્ષયાંતર ન થાય ત્યાં સુધી એને કેવળ જ્ઞાન ન થાય. એટલે કહ્યું કે મોહનિયનું સ્વરૂપ આ જીવે વારંવાર વિચારવા જેવું છે. આ વાત ભૂલાવી ન જોઈએ. જૈન દર્શનને સમજવાની જે ચાવીઓ છે એમાં એક કહ્યું કે આગમ એટલે હંમેશા તત્વનો વિચાર કરવામાં બેસું આગમ અથવા આપ્ત પુરુષની વાણી. આપ્ત એટલે જે પ્રાપ્ત છે અને જે વિશ્વાસ કરવા લાયક છે. વિશ્વાસ કરવા લાયક તો એ જ હોય કે જેનામાં રાગ દ્વેષ નથી, પોતાના પારકા નથી, જેને આવી પ્રકારનું આ મારો ને આ બીજાનો આવો કોઈ ભેદ નથી, એ પુરુષ આપણે એને કહીએ કે એનામાં કોઈ પણ પ્રકારના પક્ષપાત નથી, અપક્ષપાત પુરુષ છે. સૌભાગભાઈને કૃપાળુદેવે પ્રશ્ન કર્યો કે સત્પુરુષ કેમ ઓળખવામાં આવતા નથી, અને સૌભાગભાઈ જવાબ લખ્યો. શું કીધું? કેવું? હા, જો વરીને તો ભૂલ કરશો, નિરપેક્ષ, નિરપેક્ષ નહીં, નિરપેક્ષ થઈને જે સત્સંગ કરે તો એને સત્પુરુષના લક્ષણોનું ભાન થાય અને એ સત્પુરુષને ઓળખે. નિરપક્ષ, એને કોઈના તરફ પક્ષપાત નથી, એટલે વ્યક્તિગત રાગ નથી. સત્પુરુષ તમામ સત્પુરુષ છે. અરિહંતમાં આપણે શું રાગ કરવું? ઋષભદેવ અને મહાવીર વચ્ચે શું ભેદ કરવો? અને જો એ ભેદ થતો હોય તો સમજી લેવું કે અરિહંતનું ઓળખાણ નથી, એને અરિહંતનું ઓળખાણ નથી, એને કોઈ શાંતિનાથનું ઓળખાણ છે, પાર્શ્વનાથનું છે, નેમિનાથનું નથી. આ બધી શ્રેણીમાં કોઈ તફાવત ખરો? કેવડી અનંત, તો કેવડીમાં કોઈ પ્રકાર ભેદ ખરો? અને કોઈ ભેદ ગણતો હોય તો એને કેવડીનું ઓળખાણ નથી. એટલે એની કેવડીની સમજ નિરપેક્ષ મતીથી નથી, સાપેક્ષ મતીથી છે. અને એટલા જ માટે જૈન દર્શનમાં આવી ભૂલ ન થાય એટલે કહ્યું કે ક્યારેય કેવળ જ્ઞાન સિવાયના દેવો એટલે મિથ્યાત્વી દેવોને તો કોઈ દિવસ ભજશો નહીં, કેમ કે એમાં આ ભેદ હોય છે. ભેદ એ જ એની ઓળખાણ છે, એ જ એનું સ્વરૂપ છે. માટે મિથ્યાત્વી દેવોને કદી ભજવા નહીં, વિતરાગી દેવોને ભજવા. વિતરાગ દેવ કોઈ પણ હોય, ચિંતા નહીં કરશો. અરિહંત અનંતતા છે, એમાં કોઈ પણ હોય, સિદ્ધ અનંતતા છે કોઈ પણ. અનંત ચોવીસી જીન નમું સિદ્ધ અનંતતા ક્રોઢ જે મુનિવર મુક્તે ગયા વંદુ ભેકર. એક જ શ્લોકની અંદર કેવો અનેકાંત આપ્યો છે અને કેવી શુદ્ધ દ્રષ્ટિ આપી છે. સાધકને આ જ્ઞાની પુરુષોએ એટલા એટલા સાધન આપ્યા છે સમ્યક દ્રષ્ટિ થવા માટે. જે સમ્યક દ્રષ્ટિ નથી એને સમ્યક દર્શન શું થાય? એ કેવડીમાં ભેદ કર્યા કરે, અરિહંતમાં ભેદ કર્યા કરે, સિદ્ધમાં ભેદ કર્યા કરે. નવકાર મંત્ર કેના માટે છે? વ્યક્તિનો છે કે પદનો છે? તો પદમાં સમાવિષ્ટ અનંતા જીવો એને નમસ્કાર છે. નમો અરિયંતાણમ કહેતા કોને નમસ્કાર છે? તો જે અરિયંત પદની અંદર સ્થિત છે, અનંત ચતુષ્ટય જેને પ્રગટ કર્યું છે, ચાર ઘાતી કર્મનો જેને ક્ષય કર્યો છે, આવા ભલે દેહધારી હશે, યોગધારી હશે, એવા મહાત્માઓને નમસ્કાર. તો પેલું આપણને કહ્યું કે આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા કરવી. આ પહેલું તત્વને સમજવા માટે એ વચન કોનું હોવું જોઈએ? આપ્ત પુરુષનું, બીજાનું નહીં. આ બહુ પહેલી શરત. બીજું યુક્તિમાં એ સમજવા માટે જ્ઞાની પુરુષો એટલે જ્યારે ભગવાનના વચનો સમજાતા નથી ત્યારે ગીતાર્થ મુનિ ભગવંતો આચાર્યો શ્રુત કેવડીઓ આના અર્થમાં યુક્તિથી સમજાવે છે. કોઈને કોઈ પ્રકારની યુક્તિ એટલે ન્યાય આપવો, એ વાતને કોઈ તર્ક આપવો, કોઈ ઉપમા આપવી, કોઈ અલંકાર આપવો, કોઈ દ્રષ્ટાંત આપવું, કોઈ રૂપક આપવું. અને એ તે કાળે જે સંબંધિત હોય એ કાળની ભાષામાં એ કાળના લોકોને, એ ક્ષેત્રના લોકોને એ અનુરૂપ એ વાતને સમજાવવાની. વાત સમજાવવાની છે શાશ્વત, અને સમજવાની છે એ સાંપ્રત. આજના સંદર્ભમાં એ શાશ્વત વાતને સમજવી છે. આપણે જે ભાષા જાણીએ છીએ એ ભાષામાં સમજવી છે, કેમ કે વિદ્યાભ્યાસ દરેક સમયે જુદો જુદો હોય છે, વ્યાકરણના પાઠો પણ બદલાઈ જાય છે. તો યુક્તિ શબ્દ બહુ મહત્વનો છે. યુક્તિ એટલે જ્ઞાનીઓએ આ સમજાવવા માટે જે યુક્તિ વાપરી છે એ યુક્તિના સહારે શાશ્વતને સમજવા પ્રયત્ન કરવો. જો ઘણીવાર આ બધો શાસ્ત્રનો અભ્યાસ થાય છે પણ એ અભ્યાસ કરવાની રીત આપણે ન જાણતા હોય એટલે ગરબડ થઈ જાય છે. કૃપાળુદેવે એને માટે એક એટલી સરસ મજાની હિંટ આપી છે સાધકને. એ પહેલું પદ જે આપ્યું છે કે બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝન કી રીત. ભાઈ સમજી લેજો, જો તને પ્યાસ બુઝાવવાની ચાહ જાગી હોય તો એ બુઝાવવાની એક રીત છે. કઈ છે? પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. કેટલી મહત્વની એ ચરણ છે કૃપાળુદેવના પદનું કે ગુરુગમ વિના તું નહીં મેળવી શકો. તને એમ કે મારા હાથમાં નિશ્ચય ને એના શાસ્ત્રો છે, હું બધા જાણું છું. ગુરુગમ, ગુરુગમ એટલે આ કાળ અપેક્ષાએ એ સાપેક્ષ થયું. શિષ્ય લોક ક્ષેત્ર દેશકાળ અનુસાર જે સમજાવ્યું છે જ્ઞાનીઓએ એ ગુરુગમ છે. ગમ એટલે વસ્તુ એક જ સમજવી છે, પણ કઈ રીતે સમજવી કે જેમાં કોઈ ગરબડ ન થાય, તો એ ગુરુગમન. અને આવી સ્થિતિ તો અનાદિની છે, આજકાલની નથી. તો આ વાતને બરોબર આપણે સમજીએ કે યુક્તિ. હરિભદ્ર સૂરીએ જ્યારે શાસ્ત્રોની રચના કરી ત્યારે એને પહેલાં શું કહ્યું? પેલો શ્લોક આવે છે આપણે ઉપદેશ, ઉપદેશ નોંધમાં જ આપ્યો છે. નામે દ્વેષ કપિલેશુ, મને કોઈ મહાવીર પ્રત્યેનો રાગ નથી કે કપિલ ગૌતમ આદિ ઋષિઓ પ્રત્યે કોઈ દ્વેષ નહીં. યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. જેનું વચન યુક્તિ સંગત છે તે અમને માન્ય છે, અમે તે કરીશું. આ મહાવીરની વાત છે ને ગૌતમની છે ને કપિલની છે ને એવો અમને કોઈ ભેદ નથી. કેટલી વિશાળતા હશે! અને જે હરિભદ્ર સૂરીની વિશાળતા, એવી જ કૃપાળુ દેવની વિશાળતા. વચનામૃતમાં લખે કે કોઈ પણ કહ્યું હોય, જ્ઞાની ગમે તે હોય, ગમે તે મતનો હોય, ગમે તે ગચ્છનો હોય, ગમે તે સંપ્રદાયનો હોય, કોઈ ભેદ અમને નથી. જૈન હોય કે જૈનેતર હોય, જે સંત છે, જે સત્પુરુષ છે, જે જ્ઞાની છે, એની જાત એક જ છે, એના કોઈ વિશેષણ બીજા હોતા નથી. તો એટલે વચનામૃતની અંદર એ જ પદ્ધતિ અને એ જ પરંપરા આપણને મળે છે. એટલે અહીંયા બીજું કીધું છે, યુક્તિ, વસ્તુને યુક્તિથી સમજવું, આ યુક્તિ આપણને આપી છે. અને યુક્તિની ચાવી આપી છે જ્ઞેય, હેય અને ઉપાદેય. વસ્તુને બરોબર વિચારવી અને પછી એ વિવેક કરવો, પણ વિવેકનું સૂત્ર આત્મકલ્યાણ. એ આત્માને માટે કલ્યાણરૂપ હોય તેને જાણવું, આત્માને માટે કલ્યાણરૂપ ન હોય તો હેય એટલે છોડી દેવું, અને કલ્યાણરૂપ હોય ને આપણે જાણતા હોય તેને આદરવું. એટલી સરસ ચાવી આપી. શબ્દો એ પારિભાષિક શબ્દો બરોબર શાશ્વત છે, બધી જગ્યાએ લાગુ પડે, યુક્તિ. અને ત્રીજું કહ્યું છે અનુભૂતિ, તત્વને પામવામાં આગમ, ગુરુઓની યુક્તિ અને અનુભૂતિ. અનુભૂતિ કોના કોનો વિષય થયો? જો આગમ એ દેવનો, યુક્તિ ગુરુઓની અને અનુભૂતિ પોતાની. ગુરુઓને તો અનુભૂતિ છે જ, એની અનુભૂતિ આપણને કંઈ કામ આવશે નહીં. તત્વની અનુભૂતિ પોતાને થવી જોઈએ. એમ કહ્યું કે તું દેહ નથી પણ આત્મા છે, આ એક તત્વજ્ઞાનનું વાક્ય છે કે પ્રત્યેક જે દેખાય છે જીવ મનુષ્ય એ શરીર નથી પણ આત્મા છે. હવે દેવનું વાક્ય છે, ગુરુઓ બધા સમજાવે છે રીત એની જુદી જુદી, કે દેહ મરે છે, તું નથી મરતો, તારું પદ અજર અમર છે, આ યુક્તિથી સમજાવે છે કે જો તું મરતો નથી, તારો તો પરલોક છે, તારો પુનર્જન્મ છે, તારો પૂર્વજન્મ હતો, આ યુક્તિથી સમજાવે છે. પણ ન સમજે અનુભૂતિ શું કે તારી. અને પોતાને જ્યાં સુધી એ અનુભૂતિમાં ન આવે કે વાત સાચી છે, હું રહું જ છું, બધી જ અવસ્થાની અંદર હું રહું છું, એ અનુભૂતિ સર્વ અવસ્થાને વિશે. આ કોનો અનુભવ છે? પોતાનો. બાળ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, રોગી, નિરોગી, સુખી, દુખી, આવી તો અનંત અવસ્થાઓ એક જ જીવનમાં આવી. એ બધાનો જાણનાર એક જ તત્વ, હું જાણું છું. હું કોણ? જે રોગી હતો તે કે નિરોગી હતો તે, જે દુખી હતો તે કે સુખી હતો તે, બાળક હતો તે કે યુવાન હતો તે, અરે જે હતો તે, એ બધી બદલાતી અવસ્થા છે. એનો જાણનારો તો અચલો અયમ સનાતન એ હું છું. આ મારી અનુભૂતિ છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રભુ, તમારી વાતને મેં જ્યારે લીધી, વિચારણામાં લીધી, ત્યારે મારો પણ અનુભવ આ છે કે અવસ્થાઓ બદલાય છે, હું બદલાતો નથી. પર્યાય બદલાય છે, દ્રવ્ય બદલાતો નથી. આ શ્રદ્ધા જ્યારે બેસે, આ સમ્યક શ્રદ્ધા છે. એટલે અહીંયા શરૂઆત કરી છે કે એમાં પહેલા પેરેગ્રાફની અંદર જરા થોડી સમજ આપી છે કે સાધકો કેટલી પ્રકારના હોય છે. ત્રણ પ્રકારના. કયા કયા? ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય. જો ભાઈ, સાધના કરવાથી આમ થાય તો અમે કરીએ છીએ તો કેમ ન થયું? અમે તો આટલા વર્ષ ત્યાં કરીએ છીએ તો કેમ પરિણામ ન આવ્યું? તો જ્ઞાનીઓ સમજાવે છે કે તમારો સંવેગ કેવો છે. સાધક છો એ વાત સાચી છે, પણ સાધનામાં દ્રઢતા કેવી છે, સ્થિરતા કેવી છે, એકાગ્રતા કેવી છે, ચિત્તની નિર્મળતા કેટલી છે. એ કંઈ ન હોય અને હું સાધના કરવા બેસું છું, મેં તો આટલા તપ કર્યા, મેં તો આટલા વ્રત કર્યા, મેં તો આ બધા અનુષ્ઠાન કર્યા, ભાઈ ગમે તે ગયો એની અંદર તારે સાધનાનો પ્રકારમાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય. કોઈ અંતરાય વધારે હોય, કોઈ પૂર્વનો અશુભ ઉદય ઘણા હોય, તો આપણી સાધના એ જગન્ય પ્રકારે ચાલે, વિશેષ એમાં બળ હોતું નથી. પણ એથી આગળ વધેલો સાધક હોય, અભ્યાસ કરે અને એની સાથે સમજ જોડાય, જે સાધનામાં સમજ ન હોય એ જગન્ય સાધના છે. સમજ સાથે જોડાય, કછુ ઓ રહા ઉન સાધન છે. તું સાધન કરશ એની ના નહીં, સાધન ખોટું છે એવું કહેતા નથી અમે, પરંતુ એ સાધન પાછળ તારું જે વિચાર બળ જોઈએ, પરિશુદ્ધ વિચાર બળ જોઈએ એ નથી. એટલે સાધના ખોખલી છે, માટે ત્યાં વિચાર બળથી કરે અને દ્રઢ નિશ્ચય અને સંકલ્પથી કરતું. જ્યારે કે શરીર પડવાનું હશે તો પડશે, હવે મારો આ દ્રઢ સંકલ્પ છે કે શરીર શાશ્વત નથી. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. આવો એકલો એકાકી સ્મશાનમાં વિચારતો હોય અને ઘાતકી પશુ આવે કે જેનો શિકાર કરવા સિવાય બીજી કોઈ જેનો ટેવ નથી, તો એ તો હમણાં કાચી મિનિટની અંદર તારો શિકાર કરી જશે, તો પણ મનમાં કોઈ ક્ષોભ નથી. આ એને પરિપાક છે તત્વનો, આ સાધનાનું ઉત્કૃષ્ટપણું છે કે કાર્યમ સાધયામિ વા દેહમ પાતયામિ. દેહ પડે તો ભલે પડે. સમલેખનાની સાધના, કાયોસર્ગની સાધના કરનારા પુરુષો, એમાં આવેલા એમને પરિસહ અને ઉપસર્ગો, તો એ સાધના ઉત્કૃષ્ટ પ્રકારની હતી. અને આપણી સાધના જગન્ય પ્રકારની છે કે એક કાયોસર્ગ કરતા હોય અને માખી આવીને બેઠી. તો આપણે તરત જ કાયા ચલિત થઈ જાય છે. માખી કાયાનો નાશ નથી કરતી, પણ આપણી સંવેદનશીલતા કાયા પ્રત્યેની એટલી છે, મોહ એટલો છે, રાગ એટલો છે, કે જેથી કરીને માખી કંઈ ન કરી શકે તો પણ આપણે એ સહન કરી શકતા નથી. એ બતાવે છે, આપણી ભૂમિકા બતાવે છે. સાધન ખોટું છે એમ નહીં, સાધન તો કયો સર્ગનું છે, સરસ છે. તો અહીંયા સાધનાના પ્રકાર મૂક્યા છે કે જે વ્યક્તિ પ્રચંડપણે પુરુષાર્થ કરે અને ઉત્કૃષ્ટપણે આરાધે તો તે જ ભવે તેનો મોક્ષ થાય, તે વાતમાં વિરોધ નથી. એક ભાઈ આવ્યા હતા કાલે, બેઠા હતા પણ જરા આપણો સત્સંગ થઈ ગયા પછી, અને આજ મને કે બસ સમજાતું નથી. કૃપાળુ દેવ કહે છે કે સંકેત થયું હોય તો પછી એનો તે ભવે અથવા પંદર ભવે, કે પંદર ભવે શું કામ, તે જ ભવે થાય. કે સંકેત થયું એટલે જેને બધું સમજાઈ ગયું, આમ થયું તેમ થયું, કંઈક બોલવા માંડ્યા. સંકેત એટલે સમજ, પણ તું સંકેતનો અર્થ નથી સમજતો. બસ એને પંદર ભવ કેમ કીધા, કે એમાં હોય જ નહીં ને, કે તે ભવે ન થાય સંકેત થયું હોય તો. કારણ કે ઘણું સમજવાનું છે, પાંચ સમવાય સમજવા પડે, પૂર્વનું કર્મબળ સમજવું પડે, વર્તમાન પુરુષાર્થની દ્રઢતા કેટલી છે એ જોવી પડે. ઘણા ઘણા પરિબળો કામ કરતા હોય છે જીવની અંદર. તો આ કેટલાક વસ્તુ આપણી જાણમાં છે ને, કેટલીક વસ્તુ આપણાથી અજ્ઞાત છે, જે જ્ઞાની ભગવાન જાણી શકે છે. જીવની કાળ લક્ષ પાકી છે કે નિર્લબ્ધિ, જીવની તથા ભવ્યતા થઈ છે કે નહીં. શાસ્ત્રકારોએ કહ્યું કે તથા ભવ્યતા પરિપાક કરવો હોય તો ચાર શરણાનું ગ્રહણ કરવું, પોતાના કર્મોની આલોચના કરવી અને અન્યના સુકૃતની અનુમોદના કરવી, આ પંચસૂત્રનું પહેલું પદ, પહેલું સ્થાન. પણ એ કંઈ કરતો નથી, પોતાની પરિપક્વતા નથી કરતો, પોતાની સ્થિતિની યોગ્યતાની પરિપક્વતા કરવી જોઈએ. ઘડો બનાવીએ પછી ઘડો એમને બનાવીને માર્કેટમાં વેચવા ન મૂકાય, એને પરિપક્વ કરવો પડે, ભઠ્ઠીમાં નાખે. અને ભઠ્ઠીમાંથી બહાર નીકળ્યા પછી જો વોટરપ્રૂફ હોય તો જ ઘડો કહેવાય. પાણીને ધારણ ન કરી શકે તો ઘડો છે ને. એમ સાધનાને ધારણ ન કરી શકે સાધક કેવો? ફસકી જાય તો કે છે એ તો તૂટે પણ પાણી એ જાય ગાંઠનું. એમાં રાજકોટ જેવામાં કે માન પાણી ભેગું થયું હતું એ વાત મૂકી છે. પછી કે છે સમ્યક દર્શનમાં પહેલી ઘટના તે દર્શન મોહનો ઉપશમ કરવો. શું કરવું? થવો જોઈએ પ્યા દર્શન મોહનો. શું છે દર્શન મોહ? એ દલિકો છે એ બધી બરોબર છે, એ આપણી દ્રવ્યાનું યોગની વાતમાં ચડી ગયા. આપણને આગલી પાઠમાં આગલા ગાથામાં 10 સૂત્રો આપ્યા હતા મુનિશ્રીએ. અપરમાર્થમાં પરમાર્થ બુદ્ધિ અને પરમાર્થમાં પરમાર્થ બુદ્ધિ. એટલે જે 10-10 કદાચ યાદ ન હોય તો આડાવડા હોય, પણ એના સૂત્રો તો બરોબર પકડવા જોઈએ. એમાં પછી ભેળસેળ નહીં કરવાની, નહીં તો દર્શન મો સમજાય નહીં. પરમાં સ્વપણાની બુદ્ધિ, પરને પોતાનું માનવું, જળ ચેતનમાં વિવેક ન થવો, આ બધા જે છે સંસારના પદાર્થો પ્રિય લાગવા, આ બધા દર્શન મો છે. આ દર્શન મો આપણો 10 પ્રકારે ચડિયાતો છે. જે લક્ષણો આપ્યા છે ને શા સાહેબ, 10 પ્રકારે આપણો દર્શન મો ચડે. એને ઉપશમ કરવો, પહેલાં તો એ બધી સ્થિતિમાં જરા ઉપશમ થવું, શાંત થવું, હળવા થવું. ભાઈ તારા ઉભરા શાંત કર, પહેલા તું સ્થિર થા, તું સ્થિર થા. તને સંસારમાં જેટલો ભોગ અને આસક્તિ છે એટલી પ્રભુ પ્રત્યેની પ્રીતિમાં છે? કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું કે આ જીવને કેમ સત્પુરુષ જ્ઞાની પુરુષ ઓળખાતા નથી. 522નો પત્ર હતો, એમાં લખ્યું છે કે સદગુરુ કરતા પરિગ્રહ ઉપર વિશેષ પ્રીતિ. પેલા હું જાણું છું, પેલું આપ્યું છે, હું બધું જાણું છું, સમજું છું, આવો એનો સ્વચ્છંદ, આવો એનો અહંકાર. અને બીજી વસ્તુ એવી ન હોય તો પણ સૂક્ષ્મતાએ પોતાના પરિગ્રહ ઉપર પ્રીતિ વધારે અને સદગુરુ ઉપર. હવે આ માપ ક્યારે લેવું, કેવી રીતે લેવું, કેમ ખબર પડે? સમય આવે ત્યારે. કે સદગુરુ ઉપર એવી પ્રીતિ હોય કે એમાં પછી પોતાના પરિગ્રહનું કોઈ મૂલ્યાંકન નથી. બહુ આકરી વાત છે. એટલે જ્ઞાની પુરુષ ઓળખાતા નથી, જ્ઞાની પુરુષનો મહિમા વેદાતો નથી. વાતો થાય, બધી થાય, વાતો બહુ કર્યા કરીએ. આપણી બધી જ ઘણી વાર પરમાર્થની વાતો પરિણમન વિનાની વાતો હોય છે. વાતો શ્રેષ્ઠ, વાતો કોઈ સાંભળે તો કોઈને એમ થાય કે આ સર્વજ્ઞ સમાન છે આ તો. પરંતુ એનું આચરણની અંદર એટલી અર્પણતા આવે નહીં. આ અર્પણતા છે, ગુરુ પ્રત્યેની, દેવધર્મ પ્રત્યેની અર્પણતા છે. એમાં પોતાનો પરિગ્રહ ફિક્કો છે, એનું કોઈ મૂલ્ય નથી. એટલે ગમે તે અર્પણ કરવામાં આવે તો કાચી મિનિટ એને લાગે નહીં. મંદિરો બનાવવાના છે અને અનુપમા દેવીને ખબર પડે તો અનુપમા દેવીએ પોતાના દાગીના સંતાડે શું કરે અને શું કર્યું? જો નિર્ણય વસ્તુપાળ તેજપાળનો થતો હોય કે દેવસ્થાનો બંધાવવા ડુંગર ઉપર અને અદ્વિતીય બંધાવવા, તો પછી આ ગ્રહ લક્ષ્મી પોતાનો એક તાંતણો પણ પોતાની પાસે ના રાખે, એટલો મહિમા એને વેદાય. ને તો લાખોના આભૂષણો પોતાની પાસે હોય, એના ઉપર કેટલો મોહ હોય, પણ એક પણ વસ્તુ ત્યાં અર્પણ કરવું છે તો પૂરેપૂરું અર્પણ કરવું છે. લો, પ્રભુમાં વાપરવું છે, આમાં મારું તો કાંઈ એનું કોઈ મૂલ્ય જ નથી. આ ભાવ અને અંદર થતો ભાવ, લોભનો, સ્વાર્થનો, આસક્તિનો, મમત્વનો, આનો વિચાર કરવો હોય પોતે જ કરી શકે કે પોતામાં આ ભાવની દૂષિત પણ કેટલું છે, છૂટે નહીં. એટલે સાધનામાં દંભ ને આડંબર એનું કોઈ સ્થાન નથી. તો ગુરુઓ તો આવા સાદા વાક્યો કહે કે બેલો જ્ઞાની પુરુષ કરતા એને પોતાના પરિગ્રહમાં વિશેષ પ્રેમ છે. આટલી વાતમાં કૃપાળુદેવે કેવા શાસ્ત્રના ગહન રહસ્યો આપણને આપ્યા કે વિચાર તો કર, આ સ્થિતિનો વિચાર કર કે આવું થાય છે ખરું, બધું જ આપી દે. અને પછી એવા ઉદાહરણો સાંભળે કે આવું હતું તો પોતાના આભૂષણો ઉતારી દે, પોતાનું સર્વસ્વ અર્પણ કરે, તો ત્યારે વાહ વાહ થાય. પણ ખ્યાલ આવ્યો કે એનો દર્શન મો નથી, એનું કારણ શું? તો અહીંયા કહે છે કે એને સમ્યક દર્શનની પહેલી ઘટના તે દર્શન મોહનો ઉપશમ કરવો જોઈએ. એટલે જે જે વસ્તુ કરવામાં આવે એ બધા આ પરમાણુઓ છે, એ બધા પરમાણુઓને શાંત કરવામાં આવે છે. અંતરમાં આવેશ, ઉત્તેજના, ગુસ્સો, અણગમો એ પ્રકારનું આ નિમિત્ત બને છે. એટલે મોહનીય દ્વારા કર્મનો વધારો થાય છે તેને પહેલાં એક શાંત કરવું જોઈએ. દર્શન મોહનો જો ઉપશમ થયો હોય તો જેટલો કાળ અનુભવ થાય તેટલો કાળ દર્શન મોહ કંઈ અસર કરી શકતું નથી. જો દર્શન મોહનો ઉપશમ કરવાનો જીવે પ્રયાસ કર્યો હોય, અને એ ઉપશમ કરવાનો પ્રયાસ ક્યારે થાય, ઓળખાણ થાય, તો જો છુપાવવાની વાત ન હોય તો પછી એને એમ થાય કે મારે મારા મોહને ટાળવો. જૈન દર્શનમાં બધા જ્ઞાનીઓએ એક વાત સર્વાનુમતે કીધી છે કે સર્વ પ્રકારે દરેક પ્રકારનો મોહ ટાળવો. કોઈ પણ પ્રકારનો મોહ હશે તો તે સંસારમાં અનંત સંસાર રજડાવશે. કેમ કે જીવને સંસારનો અનુબંધ કરાવનાર કોઈ તત્વ હોય મોહ છે. જ્ઞાન ઓછું વધતું હશે ચાલશે, પરંતુ મોહનીય કર્મ હશે તો નહીં ચાલે, એ નહીં ચાલે. એટલે ચાર ઘાતી કર્મની અંદર પણ કૃપાળુદેવે યુક્તિ બતાવી કે તને એમ થાય કે મને યાદ નથી રહેતું, મને આ ગ્રંથ મેં વાંચ્યા નથી, મેં આ નથી વાંચ્યું, આ નથી વાંચ્યું, લાવ વાંચી લો, લાવ સમજી લો, તો કે એ બધું કરીશ. પણ કેવળ જ્ઞાન કાંઈ ગ્રંથો વાંચવાથી નહીં પ્રગટે. કેટલો શાસ્ત્ર અભ્યાસ કરું તો કેવળ જ્ઞાન પ્રગટે? તો કે ઊંધો પડ ને તો પણ કેવળ જ્ઞાન ન પ્રગટે, અને વિતરાગતા પ્રગટે તો. હવે યુક્તિ કૃપાળુદેવે આપી કે જે સમયે રાગ દ્વેષ આત્મામાંથી ગયા તે જ સમયે કેવળ જ્ઞાન પ્રગટે. રાગ દ્વેષ ગયા વિના ઊભો ઊભો તપ કરે ઝાડની માફક સુકાઈ જાય કે પહાડ ઉપરથી પડતું મેલે, જ્ઞાન થાય. તો આવા ચાર ઘાતી કર્મનું મૂળ મોહનીય છે. એટલે કહ્યું મુખ્ય મોહનીય. સાધકોને કહે છે કે કે તમે લક્ષ એના ઉપર આપો સાધનાનું, મોહની અટળવો જોઈએ, દર્શન મોહ ઉપસમ થવો જોઈએ. પેલો દર્શન મોહ છે, પછી ચારિત્ર મોહ છે. જેનો દર્શન મોહ ટળી ગયો એને ચારિત્ર મોહ જતા વાર લાગશે નહીં, પણ દર્શન મોહ ગયો નથી, દર્શન મોહ ઉપશમ થયો નથી, એનો ચારિત્ર મોહ કોઈ કાળે જાય નહીં, શક્યતા જ નથી. હવે આ ચારિત્ર મોહ માટે તેને માંસ ખમણ ઉપર માંસ ખમણ કરે, સામાયિક ઉપર સામાયિક કરે, રોજની આઠ આઠ કરે, મોહ ઉભો છે. ચારિત્રની આટલી આરાધના એને ચારિત્ર મોહ ટાળવા માટે શક્તિમાન કરતી નથી, કારણ કે એ ચારિત્ર મોહના મૂળમાં રહેલો દર્શન મોહ એને ઉપશમ કર્યો નથી. પર પદાર્થ પ્રત્યેની પ્રીતિ ગઈ નથી, એના નિમિત્તે થતા ક્લેશો શાંત પડ્યા નથી, કષાયો ઉપશમ થયા નથી. આ જીવને ચારિત્ર મોહ જાય કેવી રીતે? એટલું મમત્વ છે, એટલું અહમત્વ છે. તો અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ અચ્છા પદની દેશના પ્રકાશે છે. તો એનો અહમભાવ જતો નથી, એનો મમત્વભાવ જતો નથી. મમત્વભાવ એ જ કષાયનું મૂળ છે, એ જતો નથી. અને એ વ્રત કઠિન વ્રત કર્યા કરે છે હઠયોગની માફક. તો કે વહે સાધન બાર અનંત કિયો તદપી કછુ, બહુ મહત્વની વાત મૂકે છે કે મુખ્ય કર્મ ટાળવું હોય સંસારનો નાશ કરવા માટે તો મોહની ઉપર જ ધ્યાન આપો, મોહની ઉપર ધ્યાન આપો. અને મોહની એની અંદરના બે ભાગ કીધા, એક ચારિત્રનો ભાગ છે એટલે વર્તન વર્તાવ આપણો, અને બીજો છે સમજ, આપણી સમજણ, અને સમજણના આધાર ઉપર આપણી વૃત્તિ, વૃત્તિઓનો ક્ષય કરવો. તો સમજણ છે એ દર્શન મોહ છે. વસ્તુ પ્રત્યેનો રાગ, વસ્તુ પ્રત્યેનું મમત્વ, વસ્તુ પ્રત્યેનું મારાપણું આ ખોટી સમજણ છે, તારી નથી. કોઈ પર વસ્તુ તારી થઈ શકે નહીં. ગમે તેટલું સામ્રાજ્ય હોય પોતાનું, માલિકીનું હોય, સ્વામિત્વનું હોય, કાયદેસર હોય, તો પણ એ પોતાનું થઈ શકે નહીં. આપ મૂવે તો જેદી ગયો તેદી બધું ગયું, એકે લેખ દસ્તાવેજ કંઈ કામ કરતો નથી. એક સોયની સડી જેટલું પણ એની સાથે પરલોકમાં, અન્ય જન્મમાં જો કંઈ સુકૃત હશે તો ઠીક છે, બાકી આ પરિગ્રહનું એક પણ ફદ્યું એને ત્યાં ઉપયોગમાં પાછો એ રાખો ને રાખો, ભિખારીને ભિખારી, પાછો નવેસરથી બધું શરૂ કરવાનું. વિચાર તો કરો, આટલી વાસ્તવિકતા છે જ્યારે, ત્યારે પોતાનું શું છે એ વિકસિત કર્યું નહીં, એ પ્રગટ કર્યું નહીં, અને ચાલ્યો ગયો કરોડો કમાણો, ઉદ્યોગોના સામ્રાજ્ય સ્થાપ્યા, આટલો વ્યવહાર કર્યો, ડાયો ગણાયો, જગતમાં આટલા બધા કામ કર્યા, પણ તારું શું કર્યું? તો દર્શન મોહના આધારિત વ્યક્તિત્વ જબરજસ્ત કર્યું પોતાનું ઊંચું. દર્શન મોહ ગયો નહીં, ચારિત્ર મોહ જવાની કોઈ સંભાવના નથી. એટલે કહે છે કે જ્યારે આવો અનુભવ અંતરમાં થાય, પોતાના શુદ્ધ ચૈતન્યનો અનુભવ, એની પ્રગટ અનુભૂતિ થાય, પોતાની અનુભૂતિ થાય, હું આ છું એવો શબ્દ નહીં કહેવાની પણ જરૂર નહીં, આવી અનુભૂતિ અંદરમાં રહે ત્યાં કોઈ વિકલ્પ કામ કરતો નથી. અને પોતે શરીર નથી એવી એનામાં શ્રદ્ધા પ્રગટે છે. હું દેહ નિર્વિકલ્પ અનુભૂતિ હોય. દશા નહીં, અત્યારે અનુભૂતિ છે એટલે હવે હું શરીર નથી એ બાબતમાં એને નિર્વિકલ્પતા છે. જ્યાં સુધી તત્વની પરિણતિ હોય ત્યાં સુધી દ્વિધા નથી કે હું શરીર છું કે નહીં, હું દેહાદી સ્વરૂપ નથી. આપણે કૃપાળુદેવનો મંત્ર બોલ્યા, અનુભૂતિ નથી. અને અનુભૂતિ હશે તો પણ સ્વવિકલ્પ, કે ઠીક છે નથી બોલવાનું, જ્ઞાની કે છે અડધી વાત સાચી છે, ન પણ હોય મનમાં એમ હોય કે હું તો છું જ, કેમ કે આ જાપ પૂરા કર્યા પછી મારે જમવા બેસવાનું છે. અનેક પ્રકારના વિકલ્પો, સ્વવિકલ્પ. પછી તો એ ન બેસાય તો એને કોઈ એનું હરખ શોખ નથી. હું દેહાદી સ્વરૂપ નથી એક જ માત્ર મંત્રનો એક વાક્ય, એ પણ સાધના કરતી વખતે નિર્વિકલ્પ અનુભૂતિનું બને છે. જો દર્શન મોહ ટળે તો ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિનું એ વાક્ય બને, કોઈ વિકલ્પ ઉઠતો નથી. કેટલું બધું સમજાવે છે મનીષ, તો કહે છે કે સમજવા કોશિશ કરજો કે એ અનુભૂતિ કોની, આત્મતત્વની. હું આત્મદ્રવ્ય, અને આત્મદ્રવ્ય એટલે આખે આખું સળંગ આત્મદ્રવ્ય. આત્મા ખંડ ખંડિત નથી. શરીર ખંડ ખંડિત છે એ ખ્યાલ છે, એ હવે અત્યારે કે શરીરના એક એક પાર્ટ બદલાવી શકાય છે. પગ નથી સારો, કાપી નાખ. હાથનું આમ કરશે, કાપી નાખ. આંખની અંદર ડોળો કાઢી નાખ. દાંત દુખે છે, કાઢી નાખ, ચોકઠું નાખ. અરે પણ મારું હાર્ટ કામ નથી કરતું, મુખ પેસમેકર. કિડની બદલાવી નાખ. આખે આખો માણા બદલાઈ જાય તો કે હું તો છું જ, તું એકે નથી. આ પેલી ફાઉન્ટન પેન જેવું છે કે આ ટાંક તો છે, આ ટાંક જરા બગડી ગઈ એટલે ટાંક બદલાવી, પછી એની જીભ બદલાવી, પછી એનું મોઢિયું બદલાવ્યું, પછી એનું ઢાંકણું બદલાવ્યું, ઉપરની ક્લિપ બદલાવી, પણ મારી પેન તો પાર્કર જ છે. તારી પાર્કર પેનમાં આ રેકડીવાળાએ બધા ભાગ નાખ્યા છે. એકય ભાગ હવે સાબુત ઓરિજિનલ નથી. એમ આ શરીરની અંદર બધા ભાગો જેટલા છે એ રિપ્લેસેબલ છે બધા, અને હજી થતા જાય છે. વિજ્ઞાનનો જેમ જેમ પ્રયોગ થતો જશે ને એમ આખે આખું શરીર બદલાવી દેશે. અત્યારે થોડેક સુધી પહોંચ્યા છે, વિજ્ઞાનની પ્રગતિ થશે, કારણ કે આ પૂતગલ છે. આપણે અહો અહો કર્યા કરી છે, જ્ઞાનીની વાત સમજાય તો આમાં અહો જેવું શું છે? ઓહો, હવે તો શું વિજ્ઞાને કર્યું છે, મેડિકલ સાયન્સ તો શું આગળ, કાંઈ આગળ નથી વધ્યું, હજી ઘણું બાકી છે, ઘણું બાકી છે. અરે વિચાર તો કરો કે એક શરીરના માનસ પેટની અંદર શરીરની રચના આ જીવ કરે છે, એની અંદર કેટલી સિસ્ટમ ઊભી કરે છે, એ કોણ કરવા ગયું હતું? લોહી પરિભ્રમણની સિસ્ટમ ઊભી થાય, કે લોહી શુદ્ધ થાય અને પરિભ્રમણ થતાં નાની નાની જાળીઓ જેવી વાળથી પાતળી નળીઓ દ્વારા આખા શરીરની અંદર એ રોગ જાય, લોહી પરિભ્રમણ થાય. હવા બહારથી લેવામાં આવે એની આપણી આખી રેસ્પિરેશન થિયરી એટલી બધી થાય કે એનાથી પ્રાણ અને ઉર્જા શરીરના અણુએ અણુમાં જાય અને શરીર કામ કરે, ઉર્જા ન હોય તો ન કરે. ચયાપચય મેટાબોલિઝમ સિસ્ટમ, જે જે આહાર આપવામાં આવે તે આહારની અંદર સાત ધાતુમાં રૂપાંતર થાય, જેટલું વ્યર્થ છે એ મળમૂત્ર દ્વારા નીકળી જાય, અને એ પણ કિડની કેટલું ફંક્શનિંગ કરે. આ રચના કોણ કરે છે? ચૈતન્ય કરે છે, જીવ કરે છે, કર્મના આધાર ઉપર કરે છે. અને આ બધી રચનાઓ સાત પ્રકારની સિસ્ટમ છે, અને કેટલા પ્રકારની નાડીઓ છે, નર્વસ છે બધી એટલી પાતળી, અને એમાં આ બધું ચાલે. અને આપણે તો અહીંયા ઘરનું પાણી પણ ઉપર ચડાવી શકાય નહીં પંપ ન હોય તો, તો પછી પગની અંદર એ લોહી જાય ને માથામાં એ લોહી જાય હાર્ટમાંથી, તો પંપ ક્યાં લેવા જવો? ચાઇલાજ કરે છે. શરીર છે એ ભંગ ભંગ છે, ખંડ ખંડિત છે. શરીરની એકાઈ છે એ ખંડ ખંડિત છે, એ જોડાણ છે. હાથનું પગનું હાડકું તૂટી ગયું છે, ઓલો કે પાટો બાંધી દો, સંધાઈ જશે. વિચાર આવ્યો આપણે આને સંધાઈ જશે કીધું ત્યારે આત્માનો એક પ્રદેશ સંધાઈ કરો, છૂટો પડે સંધાવાની પછી વાત, છૂટો ન પડે. અનંત કાળના પરિભ્રમણમાં કેટલા અકસ્માતો થયા હશે, આખે આખો ચગદાઈ ગયો હશે. આત્માનો એક પ્રદેશ છૂટો પડ્યો છે. સમતા રમતા જ્ઞાનીએ ઓળખાણ આપી, લો જીવની અમે તને ઓળખાણ આપીએ છીએ કે તારા આત્મપ્રદેશો સમ છે, જેટલા છે એટલા, જે સમયે તે સમય એટલા જ છે, એમાં એક પણ પ્રદેશ ઓછો વધતો નથી, કોઈ ઘસાયેલો પણ, કોઈ ભૂલાયેલો પણ નથી, ક્યાંય ચૂકી ગયો નથી, એકેય પ્રદેશ ખોવાયો પણ. તું તો એવો ને એવો અભંગ અને અખંડ છો. હવે આ આટલી બધી જબરજસ્ત જ્ઞાનીઓનું આ જ્ઞાન એ આપણને લક્ષમાં ન બેસે. દર્શન મોહ હોય ત્યાં સુધી, શરીર પ્રત્યેનો મોહ હોય ત્યાં સુધી આત્માનું, આવું આત્માનું અખંડપણું અનંત કાળથી છે અને સિદ્ધ થઈશ તો પણ આમાં કાંઈ ઉણપ નહીં હોય. જ્ઞાનની અખંડતા આવી, તું ગમે તેવો નિરોગ નિગોદની અંદર રહીશ, અક્ષરના અનંતમાં ભાગે તારું જ્ઞાન હશે, પણ જ્યારે સિદ્ધ થઈશ ત્યારે તારું જ્ઞાન પરિપૂર્ણ હશે, કેવળ જ્ઞાન હશે. તો અગાઉ થયેલા તીર્થંકરોના કેવળ જ્ઞાનમાં ને તારા કેવળ જ્ઞાનમાં કોઈ ઉણપ ખરી, ત્રુટિ ખરી, કોઈ ઓછપ ખરી, કે એનું જ્ઞાન પાવરફુલ 100 ડિગ્રી અને મારું 98 ડિગ્રી? કેમ કે હવે હું મને તીર્થંકર થતાં વાર લાગી, મુક્તિ થતાં વાર લાગી નહીં. તારું દ્રવ્ય અખંડ, તારા ગુણો પણ અખંડ, અનંત ગુણો અખંડ. તારો સુખનો ગુણ અવ્યા બાદ કોઈ જગતમાં એને બાધા પહોંચાડી શકે નહીં. આવી જ્યારે આ દર્શનમાં બોધથી જાય, અને બોધથી જાય, બોધ જ્ઞાની પુરુષથી મળે. બોધનો આધાર આગમ, આપતાની વાણી, અને બીજો આધાર સદગુરુ, કેનાર પુરુષ, યુક્તિથી જીવ જે રીતે સમજી શકે, એનું આત્મકલ્યાણ સાધી શકે એ રીતે વાત કરે. જે જીવને ગોટે ચડાવે, જે જીવને મૂંઝવી મારે, આ જ્ઞાનીનું લક્ષણ નથી. જ્ઞાની એ મોક્ષનો માર્ગ ટૂંકાવે, સરળ કરે, સ્પષ્ટ કરે. કૃપાળુદેવે કહ્યું કે માર્ગમાં એટલા એટલા ઝાડા ઝાંખડા હતા, કાંટા કાંકરા હતા, મોતીલાલ અમને એ બધું દૂર કરતા કેટલો પરિશ્રમ થયો છે તે તમે જાણો છો? તમને તો સીધા જ્ઞાની મળી ગયા છે, એના માર્ગે સીધા ચાલ્યા જાઓ, તમારો માર્ગ કેટલો સરળ છે. તો આપણને આ 2600 વર્ષના ગાળાની અંદર માર્ગમાં કેટલા કાંટા કાંકરા થયા છે, કેટલો લોપ થયો છે, કેટલા ઝાડા ઝાખડા થયા છે. કૃપાળુ જેવો એક પુરુષ આવ્યો અને સદભાગ્ય આપણી ભાષામાં આ વાત પોતાની જાતે લખીને બતાવી ગયો, માર્ગ એટલો નિષ્કંટક કરી નાખ્યો, સરળ કર્યો, સુગમ કરી દીધો, ગમપણે અગમ અગોચર એવો નિર્માણ માર્ગ સદગુરુની કૃપાથી સુગમ અને સુગોચર થયો. સુગમે થયો અને સુગોચર દેખાય છે, જાણી શકે. તો આ જે છે દર્શન મોહને ટાળવાનો ઉપાય છે કે આપતાની વાણી છે, કેનાર જ્ઞાની પુરુષ છે, યુક્તિપૂર્વક કહે છે હવે જીવે અનુભૂતિ કરવાની છે, અને જેટલો સમય અનુભૂતિ એટલો વખત એની નિર્વિકલ્પ અનુભૂતિ હોય છે, તે વખતે કોઈ સવિકલ્પ નહીં હોવી જોઈએ, વિકલ્પ નહીં. હું દેહ નથી તો નથી. હવે આ જ્યાં સુધી વાત બેસે નહીં ત્યાં સુધી મંત્ર જપો, નિધિ ધ્યાસન કરો. એકવાર નિર્ણય થઈ જાય સંકલ્પના રૂપમાં કે હું શરીર નથી, હવે હું શરીર નથી એવો નિર્ણય થઈને જે પોતાની સાધનામાંથી બહાર આવે, એને સંસારની અંદર પ્રીતિના સાધનો કયા? એમ કે તમારું આ કપડું આપ્યું તો ધોબીએથી આવી ગયું છે, શરીરનું કપડું છે, આવ્યું તોય ભલે, ન આવ્યું તોય ભલે. કેટલી કેટલી સમસ્યાઓ હલ થઈ જાય છે પાંચે ઇન્દ્રિયોના વિષયો, એના તરફ વહેતી જીવની વૃત્તિ, એને કારણે એનું બહિરાત્મ પણ હતું એ આપોઆપ સમાપ્ત થયું, અંતરાત્મ પણ આમાં ગયો. કારણ એક જ, એને બોધની નિર્વિકલ્પ અનુભૂતિ કરી. અને બોધની નિર્વિકલ્પ અનુભૂતિમાં એને ખ્યાલ છે કે આ બોધ છે એનો બેઝ આગમ છે, સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ પુરુષ છે, કેનાર છે એ ગીતાર્થ જ્ઞાની ભગવંત સદગુરુ છે, કે જેને શિષ્યના કલ્યાણ સિવાય બીજું કોઈ, કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિન, એની કોઈ ઓળખાણ હોય, ગુરુની કોઈ ઓળખાણ હોય, તો બાકીનું એનું જ્ઞાન હોય કે ન હોય, એનો વૈરાગ્ય પણ દેખાતો હોય કે ન દેખાતો હોય, પણ એની કરુણા શિષ્ય પ્રતિની નિરંતર વહેતી હોય છે. એટલે કૃપણદેવે કહ્યું આ જ્ઞાની પુરુષ, એને પોતે સામાન્ય રીતે જ્ઞાનીઓ પોતાની વાતને કહે નહીં, ક્યારે પોતાની પ્રસિદ્ધિ ન કરે, ખ્યાતિ ન કરે, એક દોષ છે જો સમજ ન હોય તો. પણ આ કૃપાળુએ તો બધાના કલ્યાણ માટે પોતાની જાતને પોતે ખુલી કરી કે કરુણા હમ પાવત હૈ તુમકી. ગાંડા શું થયા છો, અમે આ બધું કહીએ છીએ એ તમારા પ્રત્યે કરુણા છે એટલે કહીએ છીએ, અમને કંઈ ગાંડ પણ નથી ઉપજ્યું આ બધું કહેવાનું કે અમારું પ્રસિદ્ધ કરવાનું, તમારા પ્રત્યેની કરુણા છે. જુઓ, જીવો પ્રત્યેની અમાપ કરુણા, અનંત કરુણા એનો અવતાર. એટલે 680માં લખે કે અમે પરમાત્મા સ્વરૂપ તો થયા છો, થો તમે તો રાખો પરમાત્મા પદ તમારી પાસે, કે જે અભિમાનથી નથી કહેતા, પણ કર્મબંધથી દુઃખી થતા, પરિભ્રમણથી દુઃખી થતા, સંસારના જીવો પ્રત્યેની આ કારુણ્ય ભાવ અમને આમને એ ચિતાર પ્રદર્શિત કરવા પ્રેરે છે. અમે જીવોનું આ દુઃખ જોઈ શકતા નથી, અને એ જ જીવો હશે, જીવો તો અનંત છે, પણ જે જીવો સાથે આ જ્ઞાની પુરુષ સાથે કંઈક ઋણાનો બંધ પૂર્વમાં બંધાયેલા હશે, એટલે એ જ એની સામે આવ્યા છે અને જીવે છે. ઓહો, આ બધા પંચમકાળમાં આવ્યા છે, આ બધા કળિયુગની અંદર આવ્યા છે, હવે આની અંદર લપેટાઈ જશે તો આનું શું થશે? આ કાળમાં ભલે મોક્ષ નથી, પણ દર્શન મોહનો નાશ છે કે નહીં? આ કામમાં કાળમાં સંકેત છે ને, જો એને સંકેત મળશે તો એનો કદાચ પુરુષાર્થ જગન્ની હશે તો 15 ભાવ, અને નહીં તો તે ભાવ તો થઈ શકે ને, તો આ કાળની અંદર થઈ શકે એવી વાત એણે કરી. એટલે કહ્યું કે મોક્ષ નથી એવું નહીં વિચારવાનું, પૂર્ણ મોક્ષ નથી, આંશિક મોક્ષ ખરો કે નહીં? એક પત્રમાં લખ્યું છે કે જેટલું મિથ્યાત્વ ટળે એટલો મોક્ષ, જેટલું સમ્યકત્વ પ્રગટે તેટલો મોક્ષ. માટે નથી એ વાતને તમારે મુમુક્ષુને કહ્યું, ભલે શાસ્ત્રમાં લખ્યું હોય, તો એણે કહ્યું કે હે પરમાત્મા, એ વાત તું તારી પાસે રાખ, અમને સત્પુરુષનું ચરણ દે, તારે મોક્ષ ન હોય તો રાખ તારી પાસે. આવી વાત કહેનાર પુરુષ, આટલી કરુણા અને આટલી સ્પષ્ટ વાત પોતાની પ્રશંસાના ભોગે કેવી, જોખમ છે મોટું. જો ભાવ શુદ્ધ ન રહીએ તો બંધનું કારણ છે, સ્વપ્રશંસા એ બંધનું કારણ છે. આવું જોખમ લઈને એને આપણા કલ્યાણ માટે કીધું, કેવળ દર્શન મોટાડવા માટે અચૂક ઉપાય કીધો, અને કેતી વખતે પણ કીધું કે આ કર્મની તમે સાયન્સ સમજી લ્યો, બહુ લાંબો પંથ છે, અનંત પ્રકારના છે, પણ તેમાં મૂકીએ અને હણાય તે કહું, આ હણાય જાય એવો પાઠ તને કહું છું, લ્યો તું અનંતની ચિંતા મૂકી દે. એક મુખ્ય મોહનીય છે એ હણાઈ જાય, એના બે ભાગ કેરા છે, દર્શન અને ચારિત્ર. દર્શન સમજાવે છે કે દર્શન મોહ શું છે, એ પકડાઈ જાય તો ચારિત્રમાં જતા વાર નહીં લાગે, એ જશે જ, એ પછી આવશે. એટલે સરસ કહે છે, અને એ એક જ ઉપાય છે એનો અચૂક, બોધ. તારે દર્શન મોટાડવો છે, બોધનું સરણું લે. અને બોધ જ્ઞાનીનો, સર્વજ્ઞાનો. તો અત્યારે આપણા સમયની મર્યાદામાં રહી આ વાતને પણ, અહીંયા વાત આવશે આખી સંવેગની. આખો આ જે વિષય ચાલે છે અત્યારે એ સંવેગનો પ્રકાર સમજવાનો છે અને સંવેગની વૃદ્ધિ કેમ થાય. તો જેમ જેમ દર્શનનો ઉપશમ થશે તેમ સંવેગ પ્રગટશે.